તારીખ 25/5/1991 ના દિવસે પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 174.
વસ્તુનો ગુણ અને વસ્તુની પર્યાય એ ત્રણેય અપેક્ષા વગરના નિરપેક્ષ છે. નિરપેક્ષ છે. જો પદાર્થ નિરપેક્ષ છે તો એના ગુણ પર્યાયો પણ નિરપેક્ષ છે એમ કહેવું છે. પરસે ભિન્ન ચીજ છૂટી મેને પરસે ભિન્ન જો ચીજ હૈ ઉસકો પર કી અપેક્ષા લાગુ નહીં હોતી. વસ્તુ વસ્તુ કા ગુણ ઓર વસ્તુ કે પર્યાય વો તીનો અપેક્ષા બિના કા નિરપેક્ષ હૈ. દ્રવ્ય સે ગુણ સે ઓર પર્યાય સે તીનો પ્રકાર સે વસ્તુ અનાદિ અનંત એક રૂપ હૈ. કહેવા માટે કહેવા માટેનો અર્થ શું હું નથી સમજતો. કહેવા માટે એટલે શું અપેક્ષા? ના ના, પણ એવું એવું સમજાવવાની શું જરૂર હોય? એવું જ કે ને, વસ્તુ જેવી છે. અહીંયા તો નિશ્ચર પદાર્થના સ્વરૂપનો વિષય ચાલે છે. પદાર્થનું સ્વરૂપ કેવું છે? કેમકે કારણ સુખ પર્યાય લેવી છે ને, એટલે દ્રવ્યગુણને પર્યાય ત્રણેય લે છે. શું જુઓ, દ્રવ્ય છે, ગુણ છે ઓર પર્યાય છે, તીનો પ્રકાર છે. વસ્તુ અનાદિ અનંત એક રૂપ હૈ. અનાદિ અનંત એક રૂપ. જો ઉત્પાદ વાળી પર્યાય લ્યો તો અનાદિ અનંત એક રૂપ નહીં હૈ, એટલે કારણ શુદ્ધ પર્યાય કી વાત ચાલતી. તીનો છે એક રૂપ હૈ. અચ્છા, બ્રહ્મચારી ચંદુભાઈ હા, તો ક્યાં બોલ્યું? લગા. અચ્છા, અચ્છા અચ્છા, એસા કહા. નહીં તો કારણ શુદ્ધ
દ્રવ્ય.
હા, તો નહીં, અપના ઉસમે થોડા વિચાર કરે કે કારણ શુદ્ધ દ્રવ્ય કો કારણ શુદ્ધ પર્યાય કહા. તો દ્રવ્ય ઓર પર્યાય બદલને મેં ક્યા કારણ, ક્યા ક્યા હેતુ હૈ, કોણ સા હેતુ હૈ, એ પ્રશ્ન હોના ચાહીએ. કારણ શુદ્ધ દ્રવ્ય ભી બાત આતા
હૈ.
ક્યા ક્યા કારણ, ક્યા કારણ હૈ, એસા ઉપચાર કરને કા ક્યા કારણ હૈ, ઓર અનુપચાર વહાં કોણ સા હૈ. અલગ નહીં હૈ, એ વાત સહી હૈ.
ઐસા
હૈ કે જો ત્રિકાલી ધ્રુવ હૈ, દ્રવ્ય સ્વભાવ પ્રમાણ કા વિષયભૂત નહીં, દ્રષ્ટિ કા વિષયભૂત યા નિશ્ચય નહીં કા વિષયભૂત જો ત્રિકાલી દ્રવ્ય સ્વભાવ હૈ, જિસકો દ્રવ્ય ભી કહેતે હૈ, દ્રવ્ય સ્વભાવ ભી કહેતે હૈ, ઉસકા વર્તમાન કો કારણ શુદ્ધ પર્યાય કહેતે હૈ. ઉસકા વર્તમાન કો, ક્યોંકે વો હર અવસ્થા હર સમય મેં વર્તમાન 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 ચાલુ રહેતા હૈ ધ્રુવ રૂપ સે. તો એક જિસ સમય મેં ઇસકા અવલંબન હોતા હૈ વો તો વર્તમાન મેં હોતા હૈ, ભૂત ભવિષ્ય મેં તો અવલંબન કી ક્રિયા હોઈ નહીં સકતી. તો જિસ વર્તમાન મેં ઉસકા અવલંબન હોતા હૈ ઉસ વર્તમાન ભેદ કો છાંટ કરકે उसको पर्याय कहने में आया। तो ये बात चली है नियम सार में, मूल में। कौन कौन चंदू भाई से तो मुझे कोई चर्चा नहीं चली इस विषय में, तो वो तो कैसे स्वीकार करता हूँ मैं नहीं कह सकता। लेकिन जब
ऐसी रखा था गुरुदेव के प्रवचन पढ़ पढ़ करके जिस तरह से आप कह रहे हो ना, ऐसे ही समझ रखा था।
अच्छा,
ऐसे साथियों के सामने रखा था उसको कुछ और तरीके से समझाने पड़ते
हैं। नहीं तो फिर कुछ समझ में अंतर रहती है, वरना हम भी ऐसे ही समझे हैं कि वर्तमान को ही, त्रिकाली के वर्तमान को ही भेद करने के हिसाब से, त्रिकाली होने पर भी वर्तमान का भेद किया इसलिए पर्याय कही भेद, तो वो बात का स्पष्टीकरण मिलता है हमें नियम सार में। 15 गाथा में ये स्पष्टीकरण दिया है पद्म प्रबल मदारी देव ने कि इसको पर्याय क्यों कहते हैं, क्योंकि चार भाव तो पर्याय है ही, तो पांचवा भाव तो पारिणामिक भाव है जो पर्याय रूप नहीं है, ठीक है, सामर्थ्य रूप है। तो फिर यहाँ पांचवीं पर्याय का नाम कैसे आया, तो उन्होंने ये स्पष्टीकरण दिया है कि परिसमंतात भेदम इति इति पर्याय, ऐसा परिभाषा संस्कृत में लिखा है। तो परिसमंतात भेदम इति, भेद को इति मैंने प्राप्त होता है, परिसमंतात मैंने ठीक भेद को प्राप्त होता है, अच्छी तरह भेद को प्राप्त होता है, चारों ओर से भेद को प्राप्त होता है, मैंने निश्चित रूप से भेद को प्राप्त होता है, इसलिए उसको हमें उसको पर्याय कहते हैं। ऐसा पर्याय का परिभाषा वहाँ मुनिराज ने, टीकाकार मुनिराज ने स्पष्ट कर दिया है, तो ये सारे ग्रंथों में ये विषय यहीं खोला है। दिगंबर साहित्य में कहीं कारण सूत्र पर्याय का विषय किसी भी जगह नहीं खोला जाए, खोला है गुरुदेव ने ये बात और खोली, उतनी बात से गुरुदेव ने ज़्यादा खोली इस बात को, तो वो प्रैक्टिकल साइड से खोली कि प्रैक्टिकल साइड इसमें क्या है कि कोई भी जीव अंतर्मुख जब होगा और स्वरूप का अवलंबन लेगा, तब उसको स्वरूप का अवलंबन अपने वर्तमान पोजीशन का आएगा, भले ही सभी वर्तमानों में द्रव्य की पोजीशन एक सरी की है, एक सी ही है, विभिन्न प्रकार की नहीं है क्योंकि रू है इसलिए, लेकिन वस्तु त्रिकालिक होने के बावजूद भी अवलंबन वर्तमान का आता है, भूत का या भविष्य का अवलंबन नहीं आता है, उसी कारण ये वर्तमान को ही, हाँ वर्तमान रू को ही कारण पर्याय,
ये वर्तमान रू वर्तमान की पर्याय में व्याप्त है,
ये वर्तमान वैसे तो ये ध्रुव सारा ही वर्तमान के पर्याय में व्याप्त है,
वर्तमान की पर्याय वर्तमान ध्रुव,
त्रिकाली तो त्रिकाली में रहता है, वर्तमान वर्तमान ध्रुव ही व्याप्त है, वास्तव में तो यही है कि वर्तमान ध्रुव ही व्याप्त,
भावी का तो अवलंबन लिया ही नहीं जा सकता,
नहीं नहीं लिया ही नहीं जा सकता, इसलिए वो तीनों
भावी का कुछ अलग बचा रहा क्या
है, क्यों नहीं रहा, अगर एक समय में, वो तो कहते हैं गुरुदेव कि अगर एक समय द्रव्य अवलंबन में आ जाए, ये तो कहेंगे इसमें, ये
दृष्टि का विषय कौन सा ध्रुव है,
दृष्टि का विषय भी ये वर्तमान ही है,
पूरा द्रव्य नहीं रहा,
नहीं पूरा द्रव्य
अनंत है, वो है ना
अनादि अनंत, मैंने भूत भविष्य नहीं आता है इसमें, पूरा मैंने गुण से पूरा आता है, सामर्थ्य से पूरा आता है, लेकिन वर्तमान पूर्ता भूत भविष्य का तो अवलंबन हो ही नहीं सकता। एक दूसरा इसमें एक बहुत सुंदर कोई पॉइंट है तो वो भी है, क्यों इसका महत्व दिया जाता है, इतनी बात तो उतनी है कि ये वर्तमान में है, भूत भविष्य का अवलंबन नहीं किया लिया जाता इसलिए त्रिकाली का भेद धर लिया, लेकिन एक दूसरी बात है कि अनादि से जीव की अवस्था उन्मुख है, पर सन्मुख है, मतलब यही अवस्था अंतर्मुख होते ही, वर्तमान ध्रुव के साथ ध्रुवाकार होगी,
ध्रुवाकार
साकार होगी, ठीक,
तो वो द्रव्य गुण पर्याय आत्म का भेद बना,
हाँ ठीक है ठीक है,
तो वो दृष्टि का विषय
नहीं, नहीं नहीं नहीं, दृष्टि का विषय तो पर्याय बिना का है, दृष्टि तो विषय ही है, पर्याय निश्चय नहीं भी विषयी है, दृष्टि भी विषयी है, और विषय है तो इससे भिन्न है। विषय विषय का भेद अवश्य है इसमें, भले अनुभव में नहीं हो, अनुभव के दृष्टिकोण से ले ले तो उसमें ऐसा भेद नहीं मालूम पड़ता कि ये पर्याय है ये द्रव्य है, ऐसा नहीं मालूम पड़ता, क्योंकि दोनों भाव से एकाकार हो गया, इसलिए अनुभव में भेद नहीं मालूम पड़ता। लेकिन जब हम विचार करें तो, भेद से विचार करें तो, दृष्टि का विषय त्रिकाली ध्रुव ही है।
वो वर्तमान पर्याय में तादात्म्य है, वो प्रत्येक पर्याय में तादात्म्य
है, वर्तमान वर्तमान पर्याय
से अलग करके उसको
दृष्टि में लेना,
तो
उसमें क्या है कि पर्यायत्व छूट जाता है। उसको दृष्टि में लेने से पर्यायत्व, जो पर्याय पर हमारी पर्याय दृष्टि है, वो दृष्टि में से पर्यायत्व छूट जाता है।
पर्याय में से दृष्टि,
हाँ,
पर्याय पर नहीं रहती,
नहीं रहती,
बस इतना है, नहीं
हाँ।
तो वह ध्रुव पर्याय बिना का है क्या?
हाँ, पर्याय बिना का है, फिर भी पर्याय में व्याप्त है।
हाँ, ये दोनों बात है,
दोनों बात साथ
है। पर्याय बिना का तो इसलिए कि वो पर्याय दिखाई नहीं देती है,
नहीं, पर्यायत्व नहीं है इसमें, उत्पाद ये रूप पर्यायत्व है जो है।
हाँ।
पर्यायत्व उसे उत्पाद वही को कहे, मैंने क्षणिकपणे को कहे, तो उसमें क्षणिकपणा नहीं है,
क्षणिकपणे से
तादात्म्य
तो है,
होते हुए भी वो नित्य रूप है, प्रत्येक समय जो पर्याय आती है उनमें वो तादात्म्य होता है। नौ तत्वों में आत्मज्योति छिपी हुई है, वो तेरहवीं गाथा में क्या कहा गया, नौ तत्वों में भी आत्मज्योति छिपी हुई है, लेकिन नव तत्व रूप नहीं है, नव का भेद उसको लागू नहीं पड़ता है, वो तो एक रूप ही है। अन्वयपने से है, ऐसा है, अन्वयपने से है। अगर ऐसा नहीं होता तो एक एक पर्याय का एक एक द्रव्य हो जाता, टुकड़ा हो जाता, ये बात हो जाती, इसलिए अन्वय को द्रव्य कहता है। कभी तो कभी अन्वय को भी द्रव्य कहते हैं, इसका यही कारण है। हाँ, सत उत्पाद ध्रुव रूप है, तो वो बात हुई एक आगम के सूत्र के, ये विषय थोड़ा अध्यात्म का चल रहा है, हम अध्यात्म में आगम को नहीं बीच में लाना है,
आगम में से अध्यात्म निकालते हैं।
तो आगमों में अध्यात्म भरा पड़ा है, आगमों में अध्यात्म भरा पड़ा है, और आगम चार विभाग में विभाजित किया गया है, द्रव्यानुयोग, करणानुयोग, चरणानुयोग और कथानुयोग, चारों में चारों प्रकार के सिद्धांत हैं, वो सिद्धांत को आगम, और इस चारों का जो क्रीम है, मलाई जिसको हम कहते हैं, वो अध्यात्म है। वो क्या है कि आगम को, आगम की एक मलाई है वो, तो कुछ इससे कोई उच्च दर्जे की, उच्च स्तर की, मैंने उसके कोई परे चीज है, इस सिद्धांत के परे हैं, तो जब इस सिद्धांत के जो पर है उसको जब हम इस विषय में हम माथा डालते हैं, हमारा उपयोग को डालते हैं, तो वो दूसरी नीचे वाली जो बात है, नीचे की स्तर की बात है, वो उसमें मिलान नहीं करना है, वरना क्या होगा कि जो उस क्रीम का हमें लाभ लेना है, जिसको हम ग्रहण करना है, वो अच्छी तरह ग्रहण नहीं हो पाएगी, बीच में दखलबाजी हो जाएगी सिद्धांतों के। जैसे हम एक दृष्टांत देवे कि चरणानुयोग का एक सिद्धांत लेवे, मुनिचर्या का, कि मुनि है वो इरिया समिति से चलते हैं, जब मुनि इरिया समिति से चलते हैं तो चार हाथ नीचे नजर रख करके, जमीन में भी ज्यादा लंबी नजर नहीं रखे, उधर उधर भी चंचलता दृष्टि के नहीं हुए, क्या इसमें रक्षा क्या हो गया, चंचलता नहीं हुई, चंचलता की रक्षा हो गई। दूसरा कि नीचे देख करके उतना लंबा चौड़ा नहीं देखे, चार हाथ देखे, कोई चींटी मकोड़ा कुछ भी चलता हो, छोटे मोटे जीव, उस पर अगर पैर आ गया तो वो मर जाएगा, तो उसकी भी हिंसा हो जाएगी, तो उसकी सुरक्षा के लिए अगर वो देख लेंगे कि इधर चींटी है, इधर वो जीव पड़ा है, चलता है, तो पैर को उधर रखेगा, सहज रूप से उनको सावधानी आ गई कि वो मरना नहीं चाहिए, उसको दुख होगा, प्राणघात हो जाएगा, तो मुनि को ऐसे इरिया समिति से चलना चाहिए कि एक चलने के विषय में पाबंदी है मुनि के लिए। अब हम द्रव्यानुयोग का वहां आगम लड़ा ले कि क्या मुनि अपने शरीर को हिला चिला सकते हैं कि नहीं सकते हैं। अगर वो हिला चिला नहीं सकते हैं तो ये चरणानुयोग का सिद्धांत झूठ है। अगर वो हिला चला सकते हैं तो द्रव्यानुयोग का सिद्धांत झूठ है। अब दोनों आगम खत्म हो जाएगा हमारा। इसलिए जब हम आगमों के सिद्धांतों के अभ्यास करते हैं तो हमें अच्छी तरह ये समझना चाहिए कि हमारी मर्यादा सिद्धांतिक विषय में कहाँ गालमेल करने की है कहाँ नहीं है। ये बात जो हम नहीं समझेंगे तो हम एक आगम का खून करेंगे, मैंने पूरा आगमों का खून हो गया, सभी सिद्धांतों का खून हो गया। इसलिए जब अध्यात्म की कोई बात चलती है, जैसे हमारे यहाँ एक बात बहुत विवादास्पद बनी है कि पर्याय का प्रदेश भिन्न है, द्रव्य का प्रदेश भिन्न है। अच्छा, तो आपने तो सभी चर्चा की बात किया है। चंदू भाई से वो भी चर्चा किया है। अच्छा, तो आगम से तो वो बात नहीं बैठेगी, द्रव्यानुयोग का सिद्धांत ये बात नहीं स्वीकारेगा। द्रव्यानुयोग का आगम तो ये कहेंगे कि जीव के या पदार्थ के जो भी प्रदेश हैं उसमें द्रव्य गुण पर्याय तीनों एक ही जगह हैं, एक कॉमन प्रदेश है, उनके सामान्य प्रदेश हैं। द्रव्य के प्रदेश अलग, गुण का प्रदेश अलग, पर्याय का प्रदेश अलग हो ही नहीं सकते प्रदेशों में। और परमाणु एक प्रदेश से होने से विभाजन हो ही नहीं सकता द्रव्य गुण पर्याय का। फिर भी यहाँ अनंत गुण द्रव्य अनंत गुण पर्याय है एक द्रव्य को, परमाणु एक द्रव्य को अनंत गुण पर्याय है, कहाँ विभाग करेंगे हम, हो ही नहीं सकता। फिर भी ये बात तो आती है, गुरुदेव के प्रवचन में आती है, चित विलास में आती है ये बात। द्रव्यानुयोग के सिद्धांत के विषय नहीं है ये, अध्यात्म का सिद्धांत है। तो अध्यात्म के जो सिद्धांत हैं वो आध्यात्मिक तरीके से इसका समझने का तौर तरीका भी कोई होता है तो अध्यात्म के तरीके से उसको समझना चाहिए हमें, उसमें हम द्रव्यानुयोग की टांग लड़ावे। जब दोनों बात है, या तो तुम अध्यात्म की तोड़ मरोड़ करो या तुम द्रव्यानुयोग का तोड़ मरोड़ करो, अब कौन सा इष्ट है आप देख लो आपको है। नहीं, एक बात जब प्रतिपक्ष में खड़ी है कि या तो प्रदेश एक है या प्रदेश अलग अलग है, जुदे हैं, कैसे बन सकता है वो बात बताइए ना आप। हाँ हाँ नहीं, दोनों के तो प्रदेश ही अलग अलग है, मिले नहीं है, कभी भी नहीं मिले, दिखने में आए हैं मिले नहीं है, मिले होते तो आकाश की अपेक्षा से, तो निमित्त की अपेक्षा से एक हुआ, उपादान की अपेक्षा से एक हुआ ही नहीं। इधर कैसे करोगे, चलो नहीं, वो तो लाइट ही दोनों बल्ब अलग, लट्टू अलग अलग है, नहीं पर लेकिन द्रव्य तो एक है, द्रव्य की पर्याय लियो तो एक गुण की पर्याय लियो तो हाँ। हाँ, पर हम तो कहते कि द्रव्य का प्रदेश अलग है, पर्याय का प्रदेश अलग है, इसका क्या करेंगे हम तो पर्याय का प्रदेश को अलग करेंगे।
हाँ, जो द्रव्य ध्रुव है वो कायम प्रदेश है, इस तरह से प्रदेश भी कह सकते हैं।
फिर
उन्होंने
એનો અર્થ જ એ થઈ ગયો કે ઓલી પ્રદેશત્વ ગુણ ની પર્યાય છે અને આ પ્રદેશત્વ ગુણ ની પર્યાય ની વાત નથી ચાલતી, નથી ચાલતી. ઠીક હૈ કચ્ચી ભૂમિકા મેં લેકિન આપકી ખોજ હૈ વો અનુમોદન કે લાયક
હૈ.
વો ભલે હી આકુલિત હોય તો કુછ હદ તક યે હોના સંભવ ભી હૈ ઓર આવશ્યક ભી હૈ, ઉસમે કોઈ આપત્તિ નહીં હૈ. અભી ખોજ ભી હો, આકુલતા ભી હો, ઉસમે કોઈ આપત્તિ નહીં. લેકિન ખોજ હૈ વો અચ્છી ચીજ હૈ ઓર ઇસ ઉસી સ્થાન મેં આકુલતા ભી અચ્છી ચીજ હૈ. હમ તો યે જાનતે હૈ જબ યે નિષ્કર્ષ નિકલેગા ઇસકા, વહાં તક નિષ્કર્ષ નિકલેગા ભી નહીં. જૈસે હમ ખાતે રહે પીતે રહે પર આકુલતા નહીં હોવે ઓર ધારણા કરતે રહે એસા તો હોગા નહીં. આકુલતા હોની ચાહીએ ઓર આકુલતા એસી હોની ચાહીએ કે ખાને પીને કા રસ ખતમ હો જાય હમારા, યે બાત જરૂર હૈ. તો ઉસમે કોઈ આપત્તિ નહીં. સામાન્ય જ્ઞાન તો ઉત્પાદ વય કા અંતરંગ હૈ, વો ઉત્પાદ વય કા અંતરંગ હૈ. લેકિન સામાન્ય ઓર સામાન્ય ભાવ સદૃશ હૈ, સામાન્ય 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 સદૃશ હૈ, ઇસલિયે યહાં સે યે પતા ચલ જાતા હૈ. એસી બાત હૈ, એસી બાત હૈ. એક આપકો પઢના હૈ કલશ ટીકા, 116 કલશ કા ટીકા પઢના હૈ આપકો. અબ બાદ મેં ઉસકી ચર્ચા કરેંગે. વહાં રાજમલજી ને એક બાત બહોત સુંદર લિખી હૈ, બુદ્ધિપૂર્વક કા રાગ ઓર અબુદ્ધિપૂર્વક કા રાગ. રાગ જબ ઉઠતા હૈ તો ઉસમે દો વિભાગ હૈ, બુદ્ધિપૂર્વક કા ભી હૈ ઓર અબુદ્ધિપૂર્વક કા હૈ. તો બુદ્ધિપૂર્વક કા કોણ સા હૈ ઓર અબુદ્ધિપૂર્વક કા કોણ સા હૈ? તો જો બુદ્ધિગમ્ય હૈ વો બુદ્ધિપૂર્વક કા હૈ, ઓર જો બુદ્ધિગમ્ય નહીં હૈ ફિર ભી હૈ વો અબુદ્ધિપૂર્વક કહા જાતા હૈ. તો ઉસકે લીએ ઉન્હોને એક બહોત સુંદર બાત ક્યા, જરા ગહેરાઈ મેં જા કરકે સૂક્ષ્મતા સે બાત ક્યા કે જીવ કે પ્રદેશો મેં, હર પ્રદેશો મેં, જીવ કે હર પ્રદેશો મેં 216 અબુદ્ધિપૂર્વક પરિણામ કહેતે હૈ. પાંચ ઇન્દ્રિયો ઓર મન કે વ્યાપાર બિના હી મોહ કર્મ કે ઉદય કા નિમિત્ત પા કરકે, દ્રવ્ય કર્મ મોહ કર્મ રૂપ દ્રવ્ય કર્મ કા ઉદય કે નિમિત્ત પા કરકે, મેને ઉસકે સાથ જોડા કરકે ભાવ મેં, મોહ રાગ દ્વેષ રૂપ અશુદ્ધ વિભાવ પરિણામ રૂપ પોતે સ્વયં જીવદ્રગ અસંખ્યાત પ્રદેશ પરિણમતા હૈ. એસા પરિણમન જીવ કે જાનને મે નહીં આતા, નહીં આતા ક્યોંકે અબુદ્ધિપૂર્વક કા હૈ ઓર ઉસકો ઇન્દ્રિયો કા ભી નિમિત્ત, સિર્ફ ઇસકો કર્મ કા ઉદય કા નિમિત્ત હૈ. ઓર જીવ કે અસંખ્ય પ્રદેશ મે વો વિભાવ પેદા હોતે હી વો મોહ કર્મ કા જો વહાં કર્મણ પરમાણુ હૈ ઉસકા ઉદય વહાં ભી હૈ, દોનો કા આકાશ કે અપેક્ષા સે એક ક્ષેત્ર હૈ તો ઉસકે યહાં જોડના હો જાતા હૈ. लेकिन अपने बुद्धि में वो बात नहीं आती है। तो जिसके वो इंद्रिय राग हम कहेंगे, और जिसको इंद्रिय का निमित्त नहीं है वो अतिंद्रिय राग हो गया कि नहीं हो गया, अतिंद्रिय परिणमन राग का हो गया। तो राग की पर्याय तो एक समय की है, इसमें भी ऐसी सूक्ष्मता है, एक बुद्धिपूर्वक का भी होता है और अबुद्धिपूर्वक का भी होता है। वो सामान्य है, वो विशेष है। जो इंद्रिय के साथ चला वही राग का विशेष भाव है, वही राग का उसी पर्याय का। जो इंद्रियों के साथ नहीं है, सिर्फ कर्म के उदय के साथ है बुद्धिपूर्वक, वो सामान्य रूप है। अब ऐसा ज्ञान का ले कि जो ज्ञान इंद्रियों के माध्यम से विशेष ज्ञाकार रूप में परिणमित होता है उसको ज्ञान विशेष कहते हैं। और जीव के प्रदेश में वही ज्ञान असंख्यात प्रदेश में वैसे ही गुण से उभर करके बाहर आया, वहां तो गुण भरे हुए हैं, ज्ञान गुण पड़ा है, यहाँ से उभर के बाहर आया, परिणमित हुआ पर्याय रूप। और इंद्रियों का निमित्त नहीं जिसमें, उसी को ज्ञान सामान्य कहते हैं। जो एकाकार
है,
हाँ, कर्म का क्षुभम है, क्षुभम निमित्त है, लेकिन वो सामान्य है, सामान्य है। और कर्म का क्षुभम भी ज्ञाकार के साथ जाएगा, इसका संबंध भी, क्योंकि कितना जाना कि जितना क्षुभम है उतना जाना, एक ही पर्याय है, इसलिए कर्म का क्षुभम भी लेंगे। लेकिन सामान्य को इसकी अपेक्षा नहीं है, क्योंकि ज्ञेय का आकारों की उसकी अपेक्षा नहीं है, इसलिए क्षुभम की अपेक्षा नहीं है। क्षुभम उतना ही है कि उसकी मर्यादा पूरा केवल ज्ञान तक की नहीं है, खुली हुई, तो आवरण की अपेक्षा से उसको क्षुभम कहवे, आवरण की अपेक्षा से, लेकिन उसमें कोई विशेषता नहीं है, सामान्य एक रूप ज्ञ ऐसा ही चलता है, ऐसा ही स्वभाव है। पहचान करने के लिए ऐसा ही स्वभाव है, वहाँ वेदनभूत लक्षण होने से ज्ञान गुण ज्ञान स्वभाव।
ये जो ज्ञ 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 है, इसमें वो कांश तो पर्याय व्याप्त है कि वर्तमान
ऐसा है,
ज्ञ 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 जान जान
ठीक है। वह वहाँ क्या अंतर, कि वहाँ है सही लेकिन उत्पाद रूप नहीं है, ये उत्पाद रूप है। क्या सूक्ष्मता है विषय की, सूक्ष्मता क्या है कि पर्याय में उत्पाद है, उसी को हम पर्याय कहते हैं, और जहाँ उत्पाद नहीं है उसको हम पर्यायत्व लागू नहीं कर सकते। तो ये जो है वो कंटिन्यू रहता है, हर हमेशा रहता है, इसलिए पर्यायत्व लागू नहीं कर सकते। ऐसी बात है, आदि अनंत है, मतलब निरंतर है, प्रति समय है, प्रति समय स्वभाव
वही सामान्य ज्ञान में व्याप्त है,
वही सामान्य ज्ञान में व्याप्त है, सामान्य रूप से उसका रूप वहाँ प्रकट है।
हाँ,
इसका रूप वहाँ प्रकट हो जाता है, और प्रकट रूप से अप्रकट की पहचान हो जाती है, यही फायदा है यहाँ का। यहाँ तक जाने का फायदा क्या, इतनी सूक्ष्मता में हम क्यों जाते हैं और क्यों जाना चाहिए हमें, कि यहाँ से हम प्रकट से अप्रकट को पकड़ लेते हैं, प्रत्यक्ष से प्रकट प्रत्यक्ष से अप्रकट प्रत्यक्ष को भी हम पकड़ लेते हैं जो अनंत प्रत्यक्ष है, इसलिए हमको पूरी महिमा आ जाती है, दृढ़ की पूरा स्वरूप ज्ञान में आ जाता है। जो अप्रकट है फिर भी हमारे ज्ञान में वो प्रकट हो गया, यानी प्रकट और प्रकट की अपेक्षा जिसको नहीं है वैसा है वो हमको जानने में आया, यही बात हो गई। क्योंकि प्रकट अप्रकट ये तो एक भेद है उत्पाद व्यय के हिसाब से है, जो ध्रुव रूप है उसको प्रकट और प्रकट की अपेक्षा लागू नहीं की जाती, ऐसी बात। इस तरह से थोड़ा गहराई में जा करके बात सभी बैठती है, गुरुदेव जैसे कहते हैं, आदत जैसे कहते हैं, ज्यादा प्रसाद की जैसे सब बैठती है। અભિપ્રાય બુદ્ધિ માં આવે છે, આ બુદ્ધિ માં નથી આવતો,
વર્તમાન પકડ માં નથી આવતો, અભિપ્રાય ના કારણે આ થઈ રહ્યો છે એમ એને નથી પકડ માં આવતો।
એ તો કોઈને ન આવે ને કોઈને આવે, એ તો નથી આવતો તો બધાને નથી આવતો એવું કઈ થોડું છે. આ તો બધાને ન આવે. સૈદ્ધાંતિક વાત શું છે કે અબુદ્ધિપૂર્વક નો રાગ છદ્મસ્થને પકડવામાં ન આવે. હવે કેવી રીતે એનો દ્રષ્ટાંત લઈએ એટલે બહુ ચોખ્ખું થઈ જશે. એક જીવને નિર્વિકલ્પ સમ્યક દર્શન વર્તે છે, ઉપશમ સમ્યક દર્શનનો પહેલો પરિણામ થયું. એ વખતે એને એમ થાય છે બુદ્ધિપૂર્વક જ્યારે વિકલ્પમાં આવે છે ત્યારે, કે જ્યારે મને મારો સ્વાનુભવનો શુદ્ધ ઉપયોગ થયો અને સમ્યક દર્શન થયું ત્યારે મારું મને રાગનો અનુભવ જ નહોતો. મને રાગ પરિણામે થઈ હતી પણ અબુદ્ધિપૂર્વકનો રાગ ચારિત્ર ગુણમાં પણ પરિણમન રૂપ ચાલુ હતો કે જે ગ્રાહ્ય નહોતો, ઉપયોગમાં ગ્રહણ નહોતો થતો. ઇન્દ્રિય ઉપયોગમાં તો ગ્રહણ ન થાય પરિણતી વખતે જ્ઞાનીને સ્વવિકલ્પ દશામાં, પણ અતિન્દ્રિય ઉપયોગમાં પણ એ ગ્રહણ ન થાય. કેમ કે અતિન્દ્રિય ઉપયોગનો વિષય એકલત્રી એ વખતે નિશ્ચય નયનો વિષય છે, એ છે એટલે શુદ્ધ નયની અનુભૂતિને શુદ્ધ નયાત્મક પણ કહેવાય છે. એ ઉપયોગને શુદ્ધ નહીં કહેવાય છે ત્યાં. તો એ રીતે ત્યાં અબુદ્ધિપૂર્વકનો રાગ બુદ્ધિગમ્ય નથી એમ જ લેવું પડે છે, એટલો સૂક્ષ્મ છે એનું વર્ણન એમણે કર્યું છે. શું કે મનના ને ઇન્દ્રિયોના વ્યાપાર વિના જ રાગ છે એટલે એમાં નિમિત્ત છે પરદ્રવ્ય, તો મોહ કર્મ નો ઉદય વખતે બસ બીજું કાંઈ નહીં, પકડી ન શકાય. કલશ મે વો બાત પડી હૈ, કલશ મે એસે કે સમ્યક દ્રષ્ટિ જીવ કો દો પ્રકાર કે રાગ હોતે હૈ, તો એક બુદ્ધિપૂર્વક કા હૈ ઓર એક અબુદ્ધિપૂર્વક કા હૈ. તો દોનોં કા ત્યાગ વો કૈસે કરે, સંન્યાસ મેને ત્યાગ સંન્યાસ કૈસે કરે, કે નિજ બુદ્ધિપૂર્વમ રાગમ સમગ્રમ સ્વયં ઓર વારંવારમ અબુદ્ધિપૂર્વમ અપી, જો અબુદ્ધિપૂર્વક વાલા હૈ ઉસકા ભી સંન્યાસ મેને ત્યાગ કરતા હૈ. કૈસે કરતા હૈ? સ્વશક્તિમ સ્પૃશન, અપની શક્તિ કો સ્પર્શતે હુએ. દોનોં કા ઇલાજ એક હૈ, દોનોં કા ઉપાય અલગ અલગ નહીં હૈ નાશ કરને કા, લેકિન નાશ દોનોં કા કરના હૈ. બુદ્ધિપૂર્વક કા નાશ કરે ઓર અબુદ્ધિપૂર્વક કા રહે જાય વો નહીં બાત હૈ, ઉસકો ભી નાશ કરતે જાના હૈ, લેકિન ઉસકો કૈસે નાશ કરે? બુદ્ધિ મેં તો આતા નહીં હૈ, તો કે બસ યહી પ્રક્રિયા હૈ. જિસ તરહ સે જો બુદ્ધિપૂર્વક કા નાશ હોતા હૈ ઉસી પ્રકાર સે અબુદ્ધિપૂર્વક કા ભી નાશ હો જાયેગા, એસા કહેતે હૈ. ચલો એક મેં સે દૂસરા નિકલ ગયા હૈ, કે કૈસે સમજના પર્યાય કો પર્યાય સામાન્ય પર્યાય વિશેષ દોનો પ્રકાર જો હોતા હૈ ઉસ તરહ સે સમજે, તો કહાં કિસકા નિમિત્ત નૈમિતિક સંબંધ હૈ, કહાં છૂટતા હૈ? ક્યુંકિ જીવ કો બુદ્ધિપૂર્વક કા જો જ્ઞાન મે ગ્યાકાર હોતા હૈ વહાં સે વો વિકાર ચાલુ હો જાતા હૈ ઉસકા, કે મુજે યે અચ્છા લગા મુજે વો અચ્છા નહીં લગા. લેકિન જ્ઞાન સામાન્ય મેં તો સંબંધ હી નહીં હૈ નિય કા આકાર કા, ઉસી જ્ઞાન કે પર્યાય મેં જ્ઞાન સામાન્ય મેં ગેય કા આકાર કા સંબંધ હી નહીં રહેતા, ફિર ત્રિકાલી કા તો સવાલ હી પેદા નહીં હોતા. વહાં કોઈ અન્ય દ્રવ્ય કે નિમિત્ત સે કોઈ વિભાવ યા વિકાર હો જાય તો પ્રશ્ન હી નહીં હોતા. વાત આપણે પ્રયોજન ઈ વાતનું નથી, આપણે પ્રયોજન એટલું છે કે વસ્તુ કેવી છે કે સામાન્ય સ્વરૂપે, તો વસ્તુ સામાન્ય એટલે કેવી એનો કોઈ તર્ક લંબાવો, એનો કોઈ અનુમાન લંબાવવું, એની કોઈ કલ્પના કરવી, કે એનો કોઈ સેમ્પલ છે તમારી પાસે? તો કે આ પ્રગટ સેમ્પલ છે એવી એમ કેવું છે. સાબિતીમાં એટલો વિચાર લંબાવો, એના કરતા પરિણામ ને પકડો ને પ્રેક્ટિકલ સાઈડ થી. બોલો જો વિચાર લંબાવો છો, એના કરતા જે વસ્તુ છે એને જોવો ને તમે. વિચાર કરે વળી વિચાર કરતા કઈ ભૂલે ન ભૂલે, આ તો સીધું જોવાની જ વાત છે. પોતે જોવે, ઉપયોગ ને સામાન્ય ઉપર લઈ જાય, જે નિરાકાર ઉપયોગ છે એને જ સામાન્ય ઉપર લઈ જાય અને પોતાના જ સામાન્ય ઉપર લઈ જાય, શું તો સામાન્ય નો આવિર્ભાવ થશે. જો સ્વરૂપ લક્ષમાં હોય અને જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ કરવામાં આવે તો જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે. જે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે સ્વસંવેદન રૂપે હોવાથી આત્મા પ્રગટ અનુભવમાં આવે છે. આ સીધો શોર્ટકટ થઈ ગયો. આ 3 દિવસ તો ચલાવ્યું ત્યાં સોનગઢમાં ક્લાસમાં, તો આ 15મી ગાથા તો ચલાવી. આ બહુ એકદમ સીધો શોર્ટકટ છે. કાન તો આમે પકડી શકાય હે, અને આમ એવી રીતે પકડી શકાય, પણ સીધો પકડવામાં આપણે શું વાંધો. પંદરમી ગાથાનો વિષય છે કે જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન વિશેષ પણ છે અને જ્ઞાન સામાન્ય પણ છે. નહીં, સામાન્યમાં તો શું છે કે જ્ઞાન જ સામાન્ય રૂપે છે, એમાં કઈ બીજું છે જ નહીં. જ્ઞ 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 પણ એટલું જ્ઞાન સામાન્યનું જ્ઞ પ્રમાણે વેદન જ છે. વેદનમાં શું છે કે વિશેષતા નથી આવતી. હું તમને કહું, તમે એમ કહો માથું દુખે છે, તો જરા સમજાવી દો ને કેવું માથું દુખે છે. માથાનો દુખો વેદના છે ને, કેવું માથું દુખે છે તમને? તો કે ભાઈ માથું દુખે છે, ઘણી જાતના માથા દુખતા છે, પણ મને એક જાતનું દુખે છે. હવે કેવી જાતનું કેમ કેવું? હોય પણ એ તો મને દુખે છે એ ખબર પડે છે, કેમ કે એ વસ્તુમાં ભેદ નથી પડતો. વેદન જે છે ને એ નિર્વિકલ્પ છે. એમ જ્ઞાનમાં, જ્ઞાનની પર્યાયમાં રહેલું જે જ્ઞાન વેદન છે કે જે જ્ઞાન સામાન્યમાં છે એ નિર્વિકલ્પ છે. એટલે એને લક્ષણ કીધું ત્યાં. ત્યાં પ્રત્યક્ષતા છે, ત્યાં નિર્વિકલ્પતા છે, ત્યાં વેદકતા છે. આ 3 મુદ્દા એવા છે અને ત્યાં કોઈ બીજાનો સંપર્ક નહીં હોવાથી ભિન્નતા છે. નિયોનો પણ સંપર્ક જ્ઞાયાકાર સાથે છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધ. આ તો જ્ઞાયાકારે પણ નથી, એટલે ભિન્નતા છે સર્વથા. બસ આખો આત્મા આવો છે. આત્મા પ્રત્યક્ષ સ્વરૂપે છે, આત્મા નિર્વિકલ્પ સ્વરૂપે છે. આ સામાન્ય અંતતત્વ રૂપ હોવાથી આત્મા અંતતત્વ સ્વરૂપ છે. સામાન્ય ઉપર જતા અંદર વળવું પડે છે. નિર્ણય વખતે પણ અંશ રાગથી, રાગનો અભાવ કરીને નિર્ણય થાય છે, એટલે ખસવું પડે છે. ત્યાંથી દિશા હાથમાં આવે છે, જે અનંત કાળથી રહસ્યમય દિશા રહી છે કે અંતર્મુખ કેવી રીતે થવું, એ અહીંથી નિર્ણયના કાળમાં હાથમાં આવે છે.
આશ્રય
છે અબધસ્પષ્ટ અનન્ય એસા લિયા ને, તો વહાં ક્યા હૈ કે સામાન્ય કા આશ્રય, સામાન્ય કા આવિર્ભૂત પર્યાય કે લક્ષ્ય સે નહીં હોગા, ત્રિકાલી કે લક્ષ્ય સે હોગા. તો ઉસમે ક્યા હૈ, એક જ્ઞાન કે પર્યાય મેં 2 પ્રકાર કી પ્રવૃત્તિ હોતી હૈ, એક લક્ષ્ય વાલી ઓર એક ચલને વાલી. 2 એક સાથ મેં હૈ, જૈસે હમ ચલતે હૈ, યે પર્યાય ભી એક ચાલ હૈ, તો હમ ચલતે હૈ તો હમારે ખ્યાલ મેં 2 બાત હૈ, એક કહાં પહોંચના વો ભી હૈ, ડેસ્ટિનેશન જિસકો કહેતા હૈ, હમકો ઉધર પહોંચના હૈ, દુકાન પે જાના હૈ યા ઘર પે જાના હૈ, ઓર હમકો ચલના ભી હૈ. तो चलने में भी उपयोग काम करता है, उसी वक्त हमारा लक्ष्य नहीं छूटता कि हम कहाँ चलते हैं। तो काम दो हो गया, काम एक एक ज्ञान में दो काम हो गया, एक लक्ष्य वाला और एक चलते चलने रूप। हाँ, ऐसे लक्ष्य हमारा त्रिकाली ध्रुव पर और वर्तमान सामान्य का आविर्भाव करना साइमल्टेनियसली एक साथ। ध्रुव तो ध्रुव है, न तो उसका तिरोभाव हो सकता है न उसका आविर्भाव हो सकता है। अगर हो सकता है तो वो ध्रुव रह नहीं सकता। नहीं लेना है, त्रिकाली का लक्ष्य पूर्वक सामान्य ज्ञान का आविर्भाव करना है जब स्वसंवेदन आएगा। अकेला अभी अभी क्या है कि हम सामान्य ज्ञान के आविर्भाव को छोड़ दें अब एक थोड़े टाइम के लिए, और हम ध्रुव को ध्रुव 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 करते रहें। चलो मैं ध्रुव हूँ, मैं ध्रुव हूँ, मैं ज्ञायक हूँ, मैं ज्ञान नहीं होगा, अनुभव नहीं होगा। ये गड़बड़ है, ये गड़बड़ हुई नहीं नहीं, अनुसंधान कैसे होगा? ये तो बहुत करते हैं लोग, पता चल गया कभी इस पर जोर देना है तो दोते देते हैं जोर, अनुभव नहीं होगा, हो ही नहीं सकता। ये तो इतनी सूक्ष्म बात है इसलिए तो पता नहीं चलता है, इतनी सूक्ष्म है इसलिए तो, इतनी जाड़ी होती तो हर लग जाते पागल होकर के ध्रुव ध्रुव करने लगे, और कहीं पागल हो भी गए ऐसा भी देखा हमने, ऐसा पता नहीं चलता है। इसलिए ये ध्रुव की बात जहाँ से चली है, जैसे जोर शोर से तो सुगानी सी जैसे चले, गुरुदेव तो पहले मिटाल करके देते थे, तो वो बात जब चली कि ध्रुव का पता कहाँ से चलाना, तो कोई जो पर्याय जिस ख्याल में आता है वो बात, वो पर्याय भी कहीं खड़ी है ऐसा करके लिया है, तो ये चैनलाइज किया है बात को कि पर्याय से ध्रुव पर जाया जाता है। गुरुदेव भी ये कहते थे कि कैसे जाना कि पर्याय पर से ध्रुव पर चला जाना, पर्याय पर से ध्रुव पर चला जाना ऐसा कहते थे। ये सब प्रश्न चर्चा बहुत चली है, गुरुदेव के साथ भी चली है। तो उस प्रकार से एक साथ दोनों बात है, लक्ष्य जिसका होता है वो बात लक्ष्य के स्थान में है, और आविर्भाव कहाँ से होता है वो बात वेदन से होती है। बिना वेदन आविर्भाव हो ही नहीं सकता, और वो सामान्य में रहा है, और सामान्य और लक्ष्य का विषय ध्रुव भाव से सदृश रूप में है, इसलिए कहीं भी संवाद नहीं होता। इसलिए उसका लक्षण कहा जाए, क्योंकि ये सदृश है और सुसंगतता है इसमें इस प्रकार से, इसलिए विसंगतता कहीं पैदा नहीं होती, यही कारण अनुभव हो जाता।
फिर आविर्भूत कौन हुआ?
आविर्भूत तो वेदन हुआ है, पर्याय आविर्भूत हुई है,
सामान्य ज्ञान,
हाँ सामान्य ज्ञान आविर्भूत हुआ है, तो संवेदन का आविर्भाव हुआ है। इसलिए तो नमक का दृष्टांत लिया ना, तो खारापन आविर्भूत हुआ है, जो छिप गया था नमकीन के आड़े या सब्जी में वो आविर्भूत हो गया, तो उसका
तो
हाँ खारे पने का कर रहा था, लेकिन मानता नहीं था,
काम सब्जी
का मानता था, अभी नमक का आ गया। ऐसे ही ये ज्ञान पण आत्मा का हो गया, मां ऐसा हो गया, आत्मा का ज्ञान हो गया, ऐसी बात हो। इसलिए आविर्भूत पर्याय में होता है, तिरोभूत आविर्भूत दोनों पर्याय की बात है, ध्रुव की नहीं, ध्रुव तो लक्ष्य का विषय होता है। इसलिए आप पढ़िए परमागम सार 541, ठीक यही विषय है। गुरुदेव ने कंपैरिजन किया है 11 गाथा और 15 गाथान का, आमने सामने बिड़ा करके ये बात कर दी है। हाँ, ये लक्ष्य का विषय, त्रिकाली ध्रुव आश्रय का दृष्टि का विषय है, तो वहाँ तो पर्याय व्यवहार में डाली और वो उसका वो ले लिया कि भूतार्थ ही नहीं है, अभूतार्थ है ऐसा ले लिया, पर्याय को तो अभूतार्थ में डाल दी, हो गया, त्रिकाली को भूतार्थ कर दिया है वहाँ। अच्छा, कहते हैं देखो समय सार गाथा 11 पर्याय को गौण करके अभूतार्थ कही थी, वहाँ तो पर्याय का आश्रय छुड़ाने के हेतु से पर्याय को गौण कह करके भूतार्थ कही थी, परंतु अभी किंतु परंतु करके देखो इस बात को कैसे गौण करते हैं, इसी बात को गौण करते हैं। परंतु सर्व पर्याय सर्वथा नहीं है, ऐसा नहीं है। इधर गाथा 15 में तो जिसमें अभेद स्वरूप आत्मा अनुभव में आया, जिस पर्याय में, वो पर्याय मुख्य ही है। क्या कहा? पर्याय मुख्य ही है और वो पर्याय ही जैन शासन है। आचार्य महाराज ने तो जैन शासन उतना नहीं कहा, समस्त जैन शासन है, समस्त का विशेषण लगाया है, जैन शासन हम सर्वम। लक्ष्मा आयो ने लक्ष्य पूर्वक अनुभव में आयो, ये अनुभव नहीं पर्याय ने जैन शासन के। लक्ष्मा तो ओळखण वक्त आवी जाय छे पण अनुभव में नहीं आवतो, लक्ष्य त्यार थी बंधाई गयो પણ અનુભવમાં નથી આવતો, પણ ત્યાં સ્પષ્ટ અનુભવમાં છે પ્રતીતિ, એટલે વેદનનું લક્ષણ છે ખાલી ભાષણ પૂરતું જ આવે છે, પણ આવિર્ભૂત થઈને જે સ્વસંવેદન પ્રગટ થાય એવું ત્યાં નિર્વિકલ્પ સ્વસંવેદન નથી આવતું, એટલો ફરક છે। એટલે લક્ષ્ય થઈને અનુભવ થયો, સ્વસંવેદન થયું ત્યારે જીન શાસન પ્રગટ્યું એમ છે। પછી બે એવા છે એટલે ચર્ચામાં મજા આવશે તમને, બહુ મહેનત ઘણી કરે છે, ઘણી મહેનત કરે છે, બહુ સિન્સિયર છે, આ દિશાની મહેનતમાં ઘણા સિન્સિયર માણસ છે, એવા ઓછા માણસ જોવા મળે એવા સિન્સિયર છે। ત્યાં આગ્રામાં બે શિબિરમાં મળવાનું શું છે, એકાદ વખત અહીંયા આવી ગયા, બીજી વખત આવ્યા, બહુ સિન્સિયર છે। પર્યાય જૈન શાસન, આહા મારું જે દ્રવ્ય વિકાર વિનાનું વિતરાગી તત્વ હૈ, મેરા દ્રવ્ય જો વિકાર વિના કા વિતરાગી તત્વ હૈ, ઇસકા મેં લક્ષ્ય જબ કરતા હું, લિખ્યો લક્ષ્ય કા વિષય લિયા, શ્રીકાલી ધ્રુવ કો લક્ષ્ય કા, ઇસકા જબ મેં લક્ષ્ય કરતા હું તબ પર્યાય મેં વિતરાગતા આતી હૈ, પર્યાય મેં વિતરાગતા આતી હૈ, ઉસમેં વેદન હી પર્યાય મુખ્ય હી, વેદન સાથ મેં ક્યાં જોડે, એ સામાન્ય કાવ્ય કોણ પંદ્રગાથા કા વિષય હૈ, પંદરા ગાથા કા અહીંયા રેફરન્સ દેતે હૈ, સંદર્ભ ચલતા હૈ। દ્રવ્ય વેદન મેં નહીં આતા, જિસકા લક્ષ્ય હૈ વો વેદન મેં નહીં આતા, સ્પષ્ટ લિખા, દ્રવ્ય વેદન મેં નહીં આતા, પર્યાય વેદન મેં આતા હૈ, ઓર વો વેદન કી પર્યાય ઇધર મુખ્ય હૈ, ક્યોંકિ ઉસકા આવિર્ભાવ ક્યા હૈ, વો વેદન કી પર્યાય મુખ્ય હૈ, ઉસકો તુમ ગૌણ કર તો કર ડાલે તો વો નહીં ચલેગા, ક્યા ભાષા હૈ ગુરુદેવ કી, શૈલી દેખો, इसको तुम गौण कर दो, सामान्य का आविर्भाव मैंने स्वसंवेदन बात को गौण कर दो कि तो पर्याय आश्रय करने लायक नहीं है, नहीं चलेगा। गुरुदेव का शैली गुजराती में बोलो तो बहुत बढ़िया है, तेने तुम गौण करी नाखे ये नहीं चाले नाथ, नाम की दूसरा संबोधन मुमुक्षु ने नाथ की ने संबोधन करी उसे कहा, नाथ तुम आम करमा एम कैसे, मारा नाथ तुम आम करमा, બહુ શૈલી પાવરફુલ છે। પૂર્ણાનંદ કા નાથ જહા જાના ઓર અનુભવ માં આયા, તો ઉસ અનુભવ કો સ્વસંવેદન કો ગૌણ નહીં કર સકતે, હા વો તો તુજે દ્રવ્ય કા લક્ષ્ય, સિર્ફ લક્ષ્ય, લક્ષ્ય તો એટલા ગૌણ કરી દે, સિર્ફ લક્ષ્ય ઓર આશ્રય કરના કે ઇસે પર્યાય કો ગૌણ કિયા થા, કિંતુ વેદન તો પર્યાય મેં મુખ્ય હી હૈ। દેખો तो वो तो लक्ष्य के लिए बोल दिया था, त्रिकाली का बात तो सिर्फ लक्ष्य के लिए कर रहे थे, वेदन का क्या, वेदन तो वेदन के लिए तो पर्याय ही मुख्य है। देखो ध्रुव लक्ष्य कर, लेकिन वेदन के साथ, हाँ वेदन के साथ कर, तो वेदन बिना लक्ष्य का अकेला नहीं चल सकता, हाँ आवे आवे, पण वो पड़खा का जब आविर्भाव हुए तब, સામાન્ય કે આવિર્ભાવ હોવે તબ, વરના નહીં આવે તો વાત યહાં સે ચાલુ હોતી, જબ સે લક્ષ આતા હૈ તબ સે વેદન સે લક્ષ આયા હૈ, ઇસલિયે વેદન કા જો ટેકનિકલ સાઇડ હૈ વો ચાલુ હો જાતા હૈ, પ્રક્રિયા જિસકો પ્રોસેસ કહેતે હૈ ને, વો પ્રોસેસ યહાં સે ચાલુ હો જાતા હૈ।
પર્યાય
તો લક્ષ તો યહાં કી પર્યાય ને છોડવા, હા બેસી ગયો એમ નથી, એમ નથી મોટો ગોટાળો થશે. અનુભવ છો, અનુભવ જ નહીં આવે, અનુભવ નહીં આવે. અને તને લક્ષ ખરેખર આવ્યું જ નથી, કેમ કે વેદન, વેદનથી લક્ષ આવે છે, વેદન વગર લક્ષ નથી આવતું. ઓ બાત ક્યા લક્ષ લક્ષણ કી ચર્ચા મેં, કે જ્ઞાન તો પ્રસિદ્ધ હિ જ્ઞાનમ, જ્ઞાન તો પ્રસિદ્ધ હિ હૈ. કહેશે કે સ્વસંવેદના, સ્વસંવેદન સે પ્રસિદ્ધ હૈ, ઇસલિયે યહાં તો સ્વસંવેદન શબ્દ લિયા હૈ. તો લક્ષ કે કાલ મેં ત્રિક નિર્વિકલ્પ સ્વસંવેદન નહીં હૈ, લેકિન જ્ઞાન મેં જ્ઞાન કા સ્વયં કા વેદન, ઉસકો માં સ્વસંવેદન કહેતે હૈ. એસી બાત હૈ વહાં, તો વો તો પતા ચલે નહીં. અબ ક્યાં ઇસકી ચર્ચા આપ હમ કહાં કરતે હૈં, કે યહાં સ્વસંવેદન કિસ કૈસે, લક્ષ લક્ષણ કી ચર્ચા મેં સ્વસંવેદન કૈસે આયા, યે તો પહેચાન કી બાત હોગી. એસે તો પર્યાય કો ગૌણ કહી થી, ફિર ભી વેદન તો પર્યાય મેં મુખ્ય હૈ. ભલે દ્રવ્ય કા આશ્રય કરાને કો પરિણામ કો ગૌણ કિયા હો, પરંતુ વો પરિણામ કહાં ચલતે, કહાં કહાં ચલા જાતા હૈ, પ્રશ્ન ક્યા હૈ. વો પરિણામ અસ્થિ રૂપ વેદન મેં આતા હૈ, વો કહાં જાય, એસા કહેતે હૈ. હા હા હા, યે તો હમારા આત્મા પુકાર કરતા હૈ. ગુરુદેવ કહેતે હૈ કે જો વિતરાગી મેરા સ્વરૂપ હૈ, દ્રવ્ય હૈ, ઉસકો લક્ષ્ય કરને સે મુજે વિતરાગતા વેદન મેં આતી હૈ, વો વેદન મુજે મુખ્ય હૈ, વો વેદન મુજે મુખ્ય હૈ. ઓર યહી ચીજ 172 અલિંગ ગ્રહણ મેં 20માં બોલ મેં લિયા હૈ. દ્રવ્ય નહીં આલિંગિત એસી શુદ્ધ પર્યાય વો આત્મા હૈ. તો નહીં આલિંગિત ક્યો લિયા, લક્ષ તો ક્યા હૈ, લેકિન વો સ્વસંવેદન કા આવિર્ભાવ કો અલગ છાંટને કી બાત હૈ વહાં, ઇસલિયે ઉસકો વેદન કો મુખ્ય કર દિયા વહાં. પ્રયોજનનો પાયો નીકળી જાય. અને બીજું શું છે કે જે જે પર્યાય ગૌણ કરાવવામાં આવી એની મર્યાદા છે, એમ કેવું છે આયા, કે પર્યાયનું લક્ષ નથી કરવું અને પર્યાયનો આશ્રય નથી કરવો, એટલી જ મર્યાદા છે. વેદન અપેક્ષા એ બિલકુલ વાત લેતો નહીં, એમ જોરથી કહેવું છે. કેમ કે વેદન દ્રવ્યનું નથી થતું, પર્યાયનું થાય છે, એમ કહેવું છે. એટલે એ બે વાતને એક સાથે અનુસંધાનમાં લેવામાં ન આવે તો દ્રવ્ય પર્યાયની સંધિ નહીં રહે, એમ કહેવું છે. જ્યાં દ્રવ્ય પર્યાયની સંધિ જ નથી રહેતી ત્યાં કોઈ સફળતા મોક્ષ માર્ગ નથી. એનું નામ જ યથાર્થ લક્ષ છે. આ સંધિ વાળું જે લક્ષ છે એને જ યથાર્થ લક્ષ કહે છે. નહીંતર લક્ષની વાત યથાર્થ નથી, ભલે ત્રિકાળીના લક્ષની વાત આવતી હોય પણ યથાર્થ નથી. યથાર્થતા અહીંયા છે, એ વાત જ રહી ગઈ, યથાર્થતા જ રહી ગઈ. શું